તુલસીજી અત્યાર સુધી તો ચરણ વંદના કરી, ભગવત વંદના કરી, જે કઈ દુનિયા છે એનું દર્શન કરાવી લીધું અને પોતાના અવગુણ ગુણ એના દર્શન કરાવ્યા પછી હવે માનસની રચના તરફ, જેને કાવ્ય કહેવાય, જેને કાવ્યનું બંધારણ કહેવાય, એ તરફ આગળ વધી રહ્યા છે. અને કવિ ન હોઉ નહી રસિક કહાઉ, કવિ નવમાં છે ને, કવિ ન હોઉ નહી બચન પ્રભીનું, સકલ કલા સબ વિદ્યાહીનું. રામ ભક્તિથી ભૂષિત આભૂષિત થયેલું કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, પણ આભૂષણ અને વસ્ત્રાલંકાર થી સજાય એટલે સ્વાભાવિક છે કે એનો કંઈક દેખાવ જુદો જ થવાનો છે. એમ તુલસીજી પોતાને માટે પણ કહે છે કે હું તો ક્યાંય કદરૂપોને દેખાવ વગરનો છું, મારામાં કોઈ એવું આકર્ષણ નથી, પણ મારા કાવ્યમાં કશું નથી. પણ કહે છે કે રામ ભગતિ ભૂષિત જે જાની, બસ મને પણ બીજું કશું ના હોય. કે સાધુમાં શું હોય, માથે જટા હોય, બે સિવ્યા વગરના બે કપડા હોય, કદાચ હાથમાં માળા ને કમંડળ હોય, આ એનું આભૂષણ, આથી વધારે શું. તો સાધુ તો ભભૂતિ લગાવેલો હોય, ઓછામાં ઓછા વસ્ત્ર પહેરેલો હોય, જટાજૂટ હોય, એ ક્યાં સારો, એનો દેખાવ ક્યાં સારો આવવાનો હતો. એટલે તુલસીજીએ પોતાને તો કદરૂપા તરીકે જ કહી દીધું, વર્ણવી લીધા. પણ ભગવાનની ભક્તિ ના આભૂષણથી હું શોભી રહ્યો છું, નહીતર તળસ્યો જ કહોત. પણ રામચરિત માનસ લખ્યું માટે તુલસીદાસજી કહેવાયું. રામ ભગતિ ભૂષિત જીય જાની, આ પ્રમાણે મને ભગવાનની ભક્તિના આભૂષણો વસ્ત્રો પહેર્યા છે માટે શોભું છું. નહીતર આટલા બધા સંતો થઈ ગયા, આટલા બધા કોઈ એમાં બધા અંધારામાં ક્યાંય અજ્ઞાતમાં ધકેલી ગયા, એમ તુલસીજી પણ ધકેલી ગયા હોત. પણ ના, તુલસીજીમાં કઈક આગવું દર્શન છે, તુલસીજી પાસે કઈક આગવા શ્રંગાર છે. અને આગવા શ્રંગાર વાળી વ્યક્તિ આમ તરત બધાની વચ્ચે જુદી પડે, એમ તુલસીદાસજી પણ બધા સંતો માંથી જુદા પડે, અને બધા પંડિતો માંથી, બધા કવિઓ માંથી પણ ભગવાન તુલસીદાસજી તરી આવ્યા છે ઉપર, જેને શિખર કહેવાય. અને એના માટે કહ્યું રામ ભક્તિ ભૂષણ. હું દેખાવ સારો કેમ દેખાવ છું, બસ રામ ભક્તિનો શૃંગાર મારી પાસે સજેલો છે, બસ આટલું જ તમારા મનથી તમારા જીવથી સમજો, બાકી મારી પાસે કઈ કહેતા કશું જ છે જ નહીં. જેને કહેવાય હાવ ઠોઠ છું, કવિ ન હોઉં નહી વચન પ્રભીનું, કઈ કવિતાની કઈ આવડત તો છે જ નહીં, અને બોલવાની અંદર કઈ ઘણા માણસના બોલવાનું એવું વિચિત્ર હોય ને, બિલકુલ તોછડું અણગમતું. નહીં વચન પ્રભીનું, કોઈ માણસ બોલે તો ગમે નહીં કોઈને, કેમ કે એમના એના બોલવાના શબ્દોમાં, એની રીતભાત, એના વિવેકમાં, બધામાં જ એવું અજુકતું હોય, ઓછું હોય, એટલે એના પ્રત્યે બેસ તું છાન માનો, એમ કહી દે બોલ્યા વગર બેસ. નહીં બચન પ્રભીનું, મારામાં કોઈ બોલવાની પણ કુને આવડત નથી, કવિય નથી. તો આટલી બધી વાત કર્યા પછીથી
અકલ કલા
સકલ કલા સબ વિદ્યાહીન, કશું ભણ્યું ના હોય, માત્ર મજૂરિયાત જ હોય, એને પોતાનું નામ લખતા કે વાંચતા ના આવડતું હોય, એને કહ્યું સકલ કલા, કોઈ પણ જાતની કળા આવડત જરાય નથી, અને કોઈ પણ જાતની વિદ્યા પણ મારી પાસે છે જ નહીં. એક સામાન્ય માણસ જાણે વનવાસી હોય, મજૂરી કરીને એમને પેટી ઉભરતો હોય, એનામાં કશી સૂઝ ના હોય, કશી આવડત ના હોય, બસ એવો એક હું જડ છું, બુદ્ધિહીન. તુલસીદાસજી કહ્યું ને, બુદ્ધિહીન તનુ જાની કે, મારામાં સહેજી અક્કલ નથી ને, એટલા માટે એ હનુમાનજી આપને યાદ કરું છું. સુમિરવ પવન કુમાર, કે આપ બધાયથી યુક્ત છો, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, સંયમી પણ છે, હરહુ કલેશ વિકાર વિકૃતિઓ વાસનાઓને પણ આપ દૂર કરજો. મારા જીવનની અંદરના ક્લેશ, જેને કષાય કલમસ્ત કહેવાય, તે અનેક છે, જેના ગણ્યા ગણાય ને, એટલા બધા કલમશ ક્લેશ ભરેલા છે, એટલો બધો કચરો ભરેલો છે અંતઃકરણમાં, કે ઉકરડો થઈ ગયો છે. ખેડૂતને ત્યાં ગાય ભેંસ પડદ હોય ને, તો એના બાસીદા છાણનો ઉકરડો મોટો થાય. એમ જીવનની અંદર પણ ક્લેશ અને વિકૃતિ વાસનાઓના એટલા જબરદસ્ત ઉકરડા કચરાના ઢગલા જામી ગયા હોય, એને કારણે પોતે કોણ છે, ક્યાં છે, શું છે, એની કશી ગતા ગમના રહી, પોતાની જાતને જ પોતે ના ઓળખી શકે. બહુ બહુ તો પશુની માફક એક ઝૂંપડું બાંધીને પડ્યો રહ્યો હોય, કઈ ભગવદ નામ કે કઈ કોઈ વિદ્યા કે કોઈ કલા કે કોઈ આવડત કશું નામ ના મળે. તુલસીજી કહે છે, ભલે હું આ એ રીતે સકલ કલા સબ વિદ્યાહીનું, કોઈ પણ જાતની આવડત નથી, કોઈ પણ જાતની સૂઝબૂઝ પણ નથી, અને એટલા માટે કહ્યું આખર અખરસ અલંકૃતિ નાના છંદ પ્રબંધ અનેક વિધાના. અહીંયાથી તુલસીજી હવે થોડા કવિ તરફ આવ્યા છે. અક્ષર આખર એટલે આખર અર્થ, શબ્દનો અર્થ, અને એની ઉપર અલંકૃતિ, સાહિત્યમાં અલંકાર જોઈએ, ઉપમાઓ જોઈએ. અલંકાર અને ઉપમા હોય તો જ સાહિત્ય શોભે. અને એને કહ્યું આખર અર્થ અલંકૃતિ નાના, જે કોઈ શબ્દો, જે અક્ષરો શબ્દો છે, એની અંદર અલંકારો છે, એની અંદર અર્થ પણ સમાન, અને અલંકાર પણ અનેક નાના, એટલે અનેક પ્રકારના અલંકારો હોય. અલંકારો જેમ માણસ શોભે, હરખો થઈને નીકળે તો અલંકાર વાળો શોભે, એમ સાહિત્ય કવિ કાવ્ય પણ જાત જાતના અલંકારો હોય ને તો શોભે. ભાઈ અમારે તો લેટેસ્ટ જોઈશે, જે ડિઝાઇન લેટેસ્ટ હોય તે આપો, જે કિંમત જોઈએ તે લઈ લો. અલંકૃતિ નાના, અનેક પ્રકારના અલંકારો, અને એનાથી સજ્જ થાય એટલે ના હોય તો આમ આંખે ચડે, એમ માણસ આખું માણસની પણ એ ચોપાઈઓ પણ તરી આવે, મગજમાં ગુંજ્યા કરે. મોહ નિશા સબ સૌ નિહારા, દેખાઈ સ્વપન અનેક પ્રકારા, સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખા સોઈ પરમ પ્રચંડા. જે જેને ભાવ હોય એ પ્રકારની ચોપાઈઓનો રસ અંદરથી સામેથી ચાલે આવે, અને એ અલંકારો જણાયા વગર ના રહે. જે જે અલંકાર માટે પોતાનો શોખ હોય ને, એ અલંકાર તરફ પહેલી દ્રષ્ટિ જાય, ક્યાણે કાનમાં સારું છે, કે કપારમાં ચાંદલો સારો છે, કે ગળામાં છે, એને વીટી કે બધું જ જે જેને આખર અલગ અરથ અલંકૃતિના અનેક પ્રકારના હોય અને પોતપોતાને જેમ અનુકૂળ આવે એવી ચોપાઈઓ અંદરથી ઉઠાઈ લે. ગુરુગ્રહ ગયે પઠન વિદ્યાર્થી એને ઉઠાવી લીધી. દરેક આમ જ્ઞાનની પણ એવી ચોપાઈઓ છે. તુલસીદાસજીએ સાકાર સગુણ ભગવાનના આટલા બધા ગુણ ગાયા છે, પણ એ આખા માનસની અંદર વેદાંત પણ પૂરેપૂરું ગૂંથી લીધું છે, વણી લીધું છે, કશું બાકી નથી રાખ્યું. વેદાંતની પણ ચોપાઈઓ એવી રીતે ગોઠવી છે જ્યાં જ્યાં. તો એમ લાગે કે તુલસીજી માત્ર સગુણ છે એટલું નહીં, નિર્ગુણ પણ ઉપાસના કરી છે. આતમ અનુભવ સો સપ્રકાશ. ભગવાન રામ સગુણ છે તો આત્મારામ નિર્ગુણ છે. તો સગુણ અને નિર્ગુણ બંનેની ઉપાસના તુલસીજી પાસે છે, કારણ આખરે તુલસીદાસજી સાધુ છે. સંતની પાસે ભગવદ ભક્તિ હોય એની સાથે જ્ઞાન પણ હોય. ત્યાગ તો છે, પોતે સંત છે, પણ જ્ઞાન અને ભક્તિ પણ બે સાથે છે. તો તુલસીજી આ પ્રમાણે સાહિત્યની અંદર આગળ લઈ જાય છે કે છંદ પ્રબંધ અનેક વિધાનમ.